ඊළඟට රංජිත් සියඹලා පිටියමතුමා ඔබතුමාට විනාඩි 18ක් කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමනි, ලක්ෂ්මන් කිරියල්ල මැතිතුමාගෙන අපි යෝජනාව ඒ ප්‍රධාන වශයෙන් පළවෙනිම වාක්‍යයෙන් රටක යහපැවැත්මට නීතිය ආධිපත්‍යත් යහපාලනයත් ඉතා වැදගත් සාධක වේ. වත්මන් ආණ්ඩුව බලයට පත්වීමත් සමග කියලා කාරණා ගණනාවක් තියෙනවා. ගරු සභාපතිතුමනි, ඇත්තටම මේ ආණ්ඩුවක් වෙනස් වුණා 2022 ඇතුළුමේ තත්ත්වයක් සමග නීති ආධිපත්‍ය නැති වුණා. ආර්ථික විමර්ශයෙන් ඇතුළු මහා අර්බුදය නීති ආධිපත්‍ය සුණු විසුණු කරා. ප්‍රජාතන්ත්‍රවාදය සපුරාම අභියෝගයට ලක් වුණා. නීති සකස් කරන පාර්ලිමේන්තුවත් තව පොඩ්ඩෙන් විනාශ වෙනවා. නීති ආධිපත්‍ය රහිත කණ්ඩායමක ආධිපත්‍යයට යටත් වෙනවා. එනිසා ඒ තත්ත්වය තුළ බිහි වුණේ නව රජයක්, නව ආණ්ඩුවක්. ගරු මේ සභාපතිතුමනි, මොකද ආණ්ඩුවක් කියලා කියන්නේ? රජයක් මෙහෙවන බහුතරයෙන් පත් වූ කණ්ඩායම. මේක මේ අවස්ථාවේ සම්පූර්ණයෙන් වෙනස් වුණා. වෙනත් පක්ෂයක හිටපු කෙනෙක් රාජ්‍ය නායකයා බවට පත් වුණා. ජනාධිපතිවරයෙ හැටියට හිටපු අයත් අලුත් අයත් එකතු වෙලා රජයක් විධායකයක් කැබිනට් මණ්ඩලයක් පිහිටවා ගත්තා. එහෙනම් මේ අපි දැන් මේ කතා කරන්නේ මේ රට වැටුණු ආර්ථික ආගාධයෙන් ගොඩේම සඳහා අර ඇතුවෙච්චි දැවන්ත මේ නීති ආධිපත්‍ය මේ විවිධ කණ්ඩායම් අතර පත් වුණු වෙලාවක ඒ සඳහා පිළියමක් ලෙස පිහිටවාගත් නව ආණ්ඩුවක් එකම ඉස්සරහට යන්නේ ගරු සභාපතිතුමනි. එනිසා මේ අර අසමත් දේ සියල්ල මේ ආණ්ඩුව පිටට දාලා කතා කරන්න බෑ. මේක වෙනස්. ඒක මං හදන්නේ මේ අඟ බේරගන්න. නමුත් අපි ඒක පැහැදිලි කරගත යුතුයි. මේ යන්නේ මේ රටේ ආර්ථික ගොඩ ගැනීම සඳහා අප හිටවාගත් නව ආණ්ඩුවක් එක්කයි අපි යන්නේ ගරු සභාපතිතුමනි. මොකද ආණ්ඩුව වෙනස් වෙන්න පුළුවන් මැතිවරණ වලින්, විප්ලව වලින්, විසිරුවා හැරීමෙන්, ඉල්ලා අස්වීමෙන්. මෙන්න මේ ඔක්කොම කලවමේ වෙච්ච වෙලාවක තමයි මම කියන මේ අලුත් ගමන යන කණ්ඩායම අද එකතු වෙලා අලුත් නායකයෙක් ඉස්සරහට යන්නේ ගරු සභාපතිතුමනි. එතකොට අපි මේ නිතර කතා වෙන කාරණා රාශියක් මේ කතා කරනවා. මම පොඩ්ඩ සීනි බදු වංචාව ගැන කතා කරන්නම්. මේක මම අපේ අමාත්‍යංශයට රාජ්‍ය ආදායම බලපාපු කාරණාවක් නිසා. කොහොමද මේ සීනි බදු වංචාව කියන එක ඇති වෙන්න හේතුනේ? විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද 2008 අපි පානවපු බද්දක්. මේක බොහොම සද්භාවයෙන් පැනෙව්වේ විශේෂයෙන්ම පාරිභෝගිකය සහ ගොවියා ආරක්ෂා කරන්න. වහාම තීරණය කළා එක දවසකින් එක රැයකින් බද්දක් පැනවීම තමයි මෙහි පළවෙනි කාර්යය. අපිට අත්‍යවශ්‍ය ඒ වගේ මේ රටේ නිෂ්පාදනය වෙන සමහර දේ අත්‍යවශ්‍ය වශයෙන් පිටරටින් ගේන දේ. මේකෙන් බලාපොරොත්තු වුණේ අපිටම ලොකු ලුණු කියලා. ලොකු ලුණු ගොවියාගේ නිෂ්පාදනය රටට එන්න සූදානම් වෙලාවේ එක මොහොතකින් පිටරටින් එන ලොකු ලුණු වලට තිබුණ බද්ද වැඩි කරනවා. ඇයි ඒ? මේ ගොවියාගේ ආරක්ෂාවට. මේක තමයි මේ විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද පැනවීමේ විශේෂ අරමුණ. හැබැයි අපි දැක්කා ඒකේ තියෙන යම් යම් දුර්වලතා. දැන් මේ අපි කතා කරන සීනි බදු වංචාව වෙලාවේ රුපියල් 50ක් තිබුණා ආනයනික සීනි කිලෝවක් සඳහා අය කරන බද්ද. රජය මේක 725ට අඩු කරා. රජය මේ සඳහා ඉදිරිපත් කළ කැබිනට් පත්‍රිකාවේ පැහැදිලි තියෙනවා රජය සීනි පමණක් නෙවෙයි තවත් භාණ්ඩ කිහිපයකින් මිල අඩු කරලා මාසයකට පාරිභෝගිකයේ සාමාන්‍ය වියදම රුපියල් 500කින් අඩු කිරීමේ බලාපොරොත්තුවක් රජයට තියෙනවා කියලා. හැබැයි සිද්ධ වුණේ එය මේ අඩු කරපු ප්‍රමාණය මේ 49.75කින් සීනි කිලෝවක් අඩු වුණා. හැබැයි කාලයක් යනතුරුම මේක පාරිභෝගිකයන් නිසිලෙස ලැබුණේ නැහැ. ඒක එක පැත්තක්. ඒ වගේම අනිත් පැත්ත යම් කිසි අවස්ථාවක වැඩි කර වෙලාවට දැන් අපි මේ ආණ්ඩුව යටතේ අපි මුහුණ දුන්නා. අපි 725 තිබුණු සීන් සඳහා වූ විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද රුපියල් 50 කරා. හැබැයි එතකොට අපිට ප්‍රශ්නයක් වුණා රට ඇතුළත බිජු තොගවලට නිතතින්ම 49.75ක වටිනාකම ආරෝපණය වෙනවා. මේක කොහොමද අපි වළක්වා ගන්නේ? අපි මේක වලක්වන්න ගියාමත් විවිධ ප්‍රශ්න ඇති වුණා. පාලන මිලක් දැම්මා, පාලන මිලට බඩු හිග වුණා, බඩු සීනි හැංගි සංගවල කළු කඩයක් නිර්මාණය වුණා. ඉතින් මේක මේ විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද තුළ ඇති වෙන කාරණාවක්. දැන් මේ අපි අද කතා කරන මගෙනුත් දැන් විමසුමු මේ සීනි බදු වංචාව පිළිබඳ මේ විගණකාධිපති වාර්තාවේ සඳහන් වෙනවා මේ 49.75 නොලැබීම නිසා මෙච්චර බිලියන 17කට ආසන්න මුදලක් රාජ්‍ය ආදායම අහිමි වුණා කියලා. දැන් අපිට රාජ්‍ය ආදායම පැත්තෙන් අපේ රටේ තියෙන නීති පැත්තෙන් අපිට මේක අය කර ගැනීම සඳහා තියෙන ප්‍රධාන ක්‍රමවේදය තමයි ගරු සභාපතිතුමනි මේ ආදායම් බද්දෙන් මේ කණ්ඩායමේ කොහොමද මේක අය කරගන්නේ කියන කාරණාව. ඒ සම්බන්ධව මම මේ රාජ්‍ය ආදායම සම්බන්ධ රාජ්‍ය අමාත්‍යවරයා වුණාට පස්සේ විශේෂ කණ්ඩායමක් විශේෂ කමිටුවක් යොදවලා මේ ගැන කටයුතු කරගෙන යෑම ආරම්භ කරා ගරු සභාපතිතුමනි. මට කියන්න පුළුවන් එහි ප්‍රතිඵලත් එක්ක මම ඊයේ වාර්තාවක් ඇඳුවා ගත්තා මේ ආදායම් බදු දෙපාර්තමේන්තුව ඔවුන් කියනවා මේ ප්‍රමාණයෙන් හැබෑවටම ආදායම් බද්දට යටත් කර හැකි ලාභය ඔවුන් උපයාගෙන තියෙන මේ සමාගම් 10කට ආසන්න ප්‍රමාණය රුපියල් බිලියන 6ක් කියලා. මේ බිලියන 6න් දැනටමත් 10,500ක් විශේෂ විමර්ශන කළ මේ කණ්ඩායම අය කරගෙන තියෙනවා. මේක මේ රටේ ජනතාව දැනගත යුතුයි. මේ බදු අය කර හැකි ලාභය ඔවුන් ගණනය කළ ප්‍රමාණයෙන් මිලියන 500ක් ඔවුන් බදු හැටියට අය කරගෙන තියෙනවා. ඔවුන් තවදුරටත් මේ ගැන සොයා බලාගෙන යනවා. ඊට අමතරව මේකේ පරීක්ෂණයක් මේ අපරාධ පරීක්ෂණ දෙපාර්තමේන්තුවත් කරගෙන යනවා. මේ පිළිබඳ තොරතුරු කොහොමද ව්‍යාපාරිකයන්ට ගියාද, ඒකකින් ඔවුන් අනවශ්‍ය ලාභයක් ලැබුවද, කොහොමද ඔවුන් මේ තොග වහාම ගෙන්නගත්තේ, මේ වගේ කාරණා පිළිබඳ ඒකත් තව දුරටත් යනවා. හැබැයි අපි මේක නවත්තලා නැහැ. මේ 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 කාරණාවට අදාළව දේශීය ආදායම් බද්ද දෙපාර්තමේන්තුව උපරිම ලෙස කටයුතු කරලා ඔවුන් මේ කොහොමද මේ මිලියන 500 අය කරගත්තේ කියලත් මම බලාපොරොත්තු වෙනවා ලබන සතියේ පාර්ලිමේන්තුවට විස්තරාත්මකව ඉදිරිපත් කරන්න ගරු මේ සභාපතිතුමනි. අපි එතනින් අතර වෙලා නැහැ. මේ විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද ප්‍රශ්නයක් තියෙන නිසා අපි කැබිනට් මණ්ඩලයට යෝජනාවක් ගෙනාවා විශේෂ වෙළඳ භාණ්ඩ බද්ද වෙනුවට 2025 වර්ෂයේ ආරම්භ වෙද්දී මේට වඩා වෙනස් යම්කිසි බද්දක් පැනවීමේදී කැබිනට් මණ්ඩලය දැනුවත් කරලා පාර්ලිමේන්තුවට ගෙනල්ලා වඩාත් ක්‍රමානුකූල ඒක යම් අඩුපාඩු තියෙයි. හැබැයි වඩාත් ක්‍රමානුකූල වඩාත් විනිවිදභාවයෙන් යුතු බද්දක් මේ වෙනුවට පනවන්න අපි කැබිනට් මණ්ඩලයේ යෝජනාවක් සම්මත කරගෙන තියෙනවා. ඒ අනුව අපි බලාපොරොත්තු වෙනවා ලෝකේ බොහෝ රටවල තියෙන ඍතුමය බද්ද යම්කිසි භාණ්ඩයක් නිෂ්පාදනය වෙනකොට අනිවාර්යෙන් ඒ සඳහා බද්දක් අපේ රටේ භාණ්ඩයක් නිෂ්පාදනය වෙනකොට ඒ සඳහා නිශ්චිත බද්දක් පනවලා අපේ ගොවිය ආරක්ෂා කරගන්න ක්‍රමයක් පාරිභෝගිකයන්ට ප්‍රශ්නයක් වෙනකොට අපේ උත්සව සමය වාගේ ආදි කාලවලදී නිශ්චිතව ඒ බද්ද අඩු කරලා කොහොමද ඔවුන් ආරක්ෂා කරගන්න කියන ක්‍රමයක් ලෝකෙ පවතින ක්‍රමයක්. එවැනි බදු ක්‍රමයක් 2025 ඉඳන් ගෙන්න කැබිනට් මණ්ඩලයේ අනුමැතිය අපි ලබාගෙන තියෙනවා ගරු සභාපතිතුමනි. අපි මේ අනිත් කාරණා රාශියක් කියලා දෙනවා එකින් එක සිද්ධි මේ වචේ. මේ සියල්ල පිළිබඳ පරීක්ෂණ යනවා කරුණු දක්වලා තියෙනවා අදාළ ඇමතිවරුවද විස්තර කරාවි. හැබැයි අපි නීති ආධිපත්‍ය නැහැ කියලා කියන්නේ කොහොමද ගරු සභාපතිතුමනි? දැන් මේ බාල බෙහෙත් කියන සිද්ධිය පිළිබඳ ලංකාවේ පළවෙනි වතාවට කැබිනට් අමාත්‍යවරයෙක් රක්ෂිත බන්ධනාගාරගත ඉන්නවා. මම කියන්නේ එතුම වැඩිකාරයෙක් කියලා කියන්නේ මම උත්සාහ කරන්නේ රක්ෂිත බන්ධනාගාරගත වෙන්නේ. හැබැයි මේ රටේ මේවා වෙලා තියෙනවා මීට කලින් කැබිනට් අමාත්‍යවරයෙකුට ඇඟිල්ල දික් කරන නීතියට ශක්තිය ලැබිලා තිබුණාද? හැබැයි අද ඒක වෙලා තියෙනවා ගරු සභාපතිතුමනි. ආධිපත්‍ය නැහැ කියලා කියන්නේ කොහොමද? දැන් ඩයනා මන්ත්‍රීතුමිය ගැන කතා කරනවා. එතුමිය විපක්ෂයට විශාල අභියෝගයක් දෙච්ච මන්ත්‍රීවරියක්. හැබැයි නීතිය ඉදිරියේ එතුමිට සිද්ධ වුණා මන්ත්‍රීවරයෙක් නැති කරගෙන යන්න. ඉතින් කවුරු හරි කියනවනේ නීති ආධිපත්‍ය නැහැ කියලා. මෙතරම් නීති ආධිපත්‍ය තිබුණු හැම කෙනාටම නීතියේ බලපෑම නීතියේ ශක්තිය එකසේ ක්‍රියාත්මක වෙන යුගයක් තවත් තිබුණාද කියලා මම මේ යෝජනාව ගෙනාවු විපක්ෂෙන් අහන්න කැමතියි. මම ප්‍රායෝගික සිද්ධි දෙකක් මම ගෙනාවේ ගරු සභාපතිතුමනි. ඒ වගේ මාධ්‍ය නිදහස ගැන කතා කරනවා. අදතරම් මාධ්‍ය විවෘතව හැම දෙයක් ගැනම කතා කරන ඔවුන්ගේ මතය හැමදයක් පිළිබඳව දැන් හැබෑවට නම් අපි මේ වෙලාවේ මාධ්‍ය වෙන්න පුළුවන් විපක්ෂය වෙන්න පුළුවන් මේ රාජ්‍ය ආදායවාදී දේවල් ගැන බොහොම ප්‍රවේශමෙන් කතා කරන්න ඕනේ. හැබැයි මම දැකිනවා ඉතාමත් විවෘතව කතා කරනවා. වරදක් නැහැ. හැබැයි මොකක්ද මේකේ තියෙන මේ අපිට අපි නිදහසට ඇති කරලා තියෙන බාධාව? මම මේ ඒ පිළිබඳව විමසන්න කැමතියි. මම සාපේක්ෂව බලන්න ඕනේ ගරු සභාපතිතුමනි. නිරපේක්ෂව එක සිද්ධියක් අරන් කතා කරන්න පුළුවන්. හැබැයි යුගයක් අරන් බලන්න. අහවල් යුගයත් මේ රටේ නිදහස ලැබලා අවුරුදු 75ක් යුගයෙන් යුගයට අරගෙන මේ මාධ්‍ය නිදහස කියන කාරණාව පිළිබඳවත් කතා කරන්න කියලා මම ඉල්ලා සිටින්න කැමතියි. මොකද මේ විශේෂයෙන්ම දූෂණයෙන් තොර රටක් ගැන කතා කරනවා. අපි මම මේ අරංගාව ගරු සභාපතිතුමනි අයවැය චක්‍රලේඛ හතක් වියදම් කළමනාකරණ චක්‍රලේඛ හතක් ගැහුවා අපි මේ අවුරුදු එකහමාරක වගේ කාලය තුල. ඇයි ඒ ගැහුවේ? රාජ්‍ය වියදම් හැකි තරම් කළමනාකරණය කරන්න අවශ්‍ය දෙයට පමණක් යොදවන්න. ඒක තමයි අපේ ප්‍රධානම අරමුණ උනේ ගරු සභාපතිතුමනි. දැන් එතනින් එහාට ගියොත් අපි අද දවසේ සභාගත කරා රාජ්‍ය මූල්‍ය කළමනාකරණ පනත. මේ පනත ඇයි අපි ගෙනාවේ ගරු? දැන් මේ රටේ මූල්‍ය කළමනාකරණයක් නැහැ, නාස්තිය වැඩි, දූෂණ, මේවට අවශ්‍ය නීතිමය පසුබිම තමයි අපි ගෙනාවේ. ගරු සභාපතිතුමනි 1935 අපේ රටේ මුදල් නියෝග සකස් කළා. 35 ඉඳලා 65 වෙනකල්ම මේ නියෝග මත පමණයි. පනතක් තිබුණේ නැහැ. නිශ්චිත කේන්ද්‍රීයගත පනතක් අපේ රටේ තිබුණේ නැහැ. මේ අපි කියනවා පාර්ලිමේන්තුව මූල්‍ය පාලන උත්තරීතර ආයතන. හැබැයි නිශ්චිත පනතක් හැම දෙයකටම බලපාන මුදල් ලේකම්වරයාගේ නිශ්චිත වගකීම මොකක්ද? මුදල් ලේකම්වරයා දෙන නියෝගයක් වෙනත් ලේකම්වරයෙකුගේ වෙනත් ලේකම්කුමරයෙකුට ඒ සම්බන්ධව තියෙන වගකීම මොකක්ද? අපි කියනවා ගරන්දීවේ නිලධාරි ආයතනයක ලේකම්වරයා කියලා. හැබැයි මොකක්ද ඔහුට පැරණ බලය? ඔහුට ඔහුගේ බලය තවත් නිලධාරියෙකුට මූල්‍යමය වශයෙන් පවරන්න තියෙන හැකියාව මොකක්ද? මේවා පැහැදිලිව තිබුණු නීතියක්, කේන්ද්‍රීය නීතියක් අපේ රටේ තිබුණ නැහැ ගරු සභාපතිතුමනි. අපි මේ එකින් එක නිවර්දි කරගෙන යනවා මේ කියන කාරණාවලට අවශ්‍ය පසුබිම මේ රට හදන්න. දැන් මේ 35 මුදල් නියෝග 65 වෙනකොට මුදල් රෙගුලාසි හැටියට පරිවර්තනය වුණා. මුදල් රෙගුලාසි අරිට වැඩි පොඩ්ඩක් ක්‍රමානුකූල වුණා ගරු සභාපතිතුමනි. ඉන් පසුව 92 නැවතත් මේ මුදල් රෙගුලාසි සංශෝධනයක් ආවා, යාවත්කාලීන කිරීමක්. ඉන්පසුව 2002 රාජ්‍ය මූල්‍ය කළමනාකරණ වගකීම් පනත ආවා. හැබැයි මේකකින්වත් කේන්ද්‍රීය පනතක් අපේ රටේ තිබුණේ නැහැ. ඒ නිසාම බොහෝ විට මේ විදේශීය ජාත්‍යන්තර ආයතන සියල්ලම කිව්වා ඔබේ රටට මේට වඩා ශක්තිමත් පනතක් අවශ්‍යයි මූල්‍ය පාලනය පිළිබඳ කියලා. ලෝක බැංකුවයි කිව්වා, ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල කිව්වා, මේ ආසියානු සංවර්ධන බැංකුවක දිගින් දිගටම දැන් නෙවෙයි දශක දෙකක ඉඳන් මේක කියන කතාවක්. ඒ වගේම අපි මේ ආර්ථික අර්බුදයට මුහුණ දීලා ආපස්සට බලනකොට බොහෝ අය පෙන්වලා දුන්නා අපේ මූල්‍ය විනය තුල තිබුණු ලිහිල් භාවය නිසා තමයි මෙවැනි හැම විටම හැම වර්ෂයකම අවුරුදු 1975 ඉඳන් 76යි අවුරුදු 5ක් කර හැමදාම මූලිකව ආදායමට අඩු වියදමක් අපි කරනවා. කරලා අපි ණයට මුදල් ගන්නවා. අපි කියනවා ප්‍රාථමික ගිණුමේ හිගයක් කියලා. අපිට ඒක කිසිම ගාණක් තිබුණ නැහැ, ප්‍රශ්නයක් තිබුණ නැහැ, නීතිමය බැඳීමක් තිබුණ නැහැ. එහෙම ගිහින් ගිහින් හිර වුණාම බොහෝ අය පෙන්ලා දුන්නා අපේ මූල්‍ය නීතියක් නැහැ අපිට. මූල්‍ය නීතිවල තියෙන මේ රෙගුලාසි වල තියෙන ලිහිල් භාවය අවසානයේ අපි තල්ලු කරා කියලා මේ තැනට. අන්න මේකට පිළිතුරක් හැටියට තමයි අද අපි මේ උදේ පාර්ලිමේන්තු ඉදිරිපත් කර රාජ්‍ය මූල්‍ය කළමනාකරණ පනත ඉදිරිපත් කළේ. එහි බොහෝ කාරණා තියෙනවා. මේ මූල්‍ය විනය ඉතාමත්ම ඉහළ තැනක ශක්තිමත් බැඳියාවක් ඇතුව ජනතාවගේ මුදල් භාවිතා කිරීම පිළිබඳ දේශපාලන අධිකාරියට වෙන්න පුළුවන්, කැබිනට් මණ්ඩලයට වෙන්න පුළුවන්, රාජ්‍ය නිලධාරීන්ට වෙන්න පුළුවන්. ඒ වගකීම ඇති වෙන පරිදි මේ නීතිය ඉතාම මේ පැහැදිලි වෙනසකට ලක් කරන අද මූල්‍ය පැත්තෙන් බැලුවොත් ගරු සභාපතිතුමනි ඓතිහාසික දවසක් අද ඉදිරිපත් කරපු පනත අවුරුදු 75ක් 30 අපි ආපස්සට ගිහිල්ලා බැලුවත් රටේ අපි කියන්නේ පාර්ලිමේන්තුව මේ මුදල් පරිපාලනය පිළිබඳ උත්තරීතර ආයතනය කියලා ඒ ආයතනය රටේ නීතිමය පද්ධතිය තුළින් ශක්තිමත් කරන්න ඉතාම වැදගත් නීතියක් ගැන අපි දවසක් හැටියට අපිට අද කියන්න පුළුවන්. මේ යෝජනාවල අහන ප්‍රශ්න මේකට වෙන ආණ්ඩු වෙන්න ඕනේ අපි කරලා තියෙනවා. එනිසා මේක හොඳට අධ්‍යයනය කරන්න කියලා මම එතුමාලගේ ඉල්ලා සිටිනවා. අද දවසේ ඉදිරිපත් වුණු පනත විශේෂයෙන්ම දැන් මේකෙන් දරුව සභාපතිතුමනි මෙහි ලක්ෂණ මේ අද ගෙනාව පනත ශ්‍රී ලංකාවේ රාජ්‍ය මුල්‍ය කළමනාකරණයේ භාරකරු ලෙස මුදල් අමාත්‍යාංශ ශ්‍රිය කාර්යභාරයේ කාර්යක්ෂම හා ඵලදායි අයුරින් ඉටු කිරීම සහතික කරන වස් මුදල් අමාත්‍යාංශයට සහ භාණ්ඩාගාර ලේකම්වරයාට පැවරී ඇති අධිකාරී බලය සහ බලතල වඩාත් පැහැදිලිව නිර්වචනය කරන්නා වූ විධිවිධාන. මෙතෙක් තිබුණේ නැහැ පැහැදිලි නිර්වචනයක්. අපි කියනවා ගණන් දීමේ නිලධාරියා කියලා. හැබැයි ඔහුගේ බලතල පිළිබඳ පැහැදිලි නිර්වචනයක් තිබුණේ නැහැ. අද අපි පැහැදිලි නිර්වචනය පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරා. 2003 අංක 4 දරන රාජ්‍ය මූල්‍ය කළමනාකරණ වකිම් පනතේ විධිවිධාන සහ පසුව සිදු කරන ලද සංශෝධන රාජ්‍ය මූල්‍ය පනත ලෙස මේ නව කෙටුම් පත්‍රය ඇතුළත් කරනවා. අපි මේ පාර්ලිමේන්තුවේ මෙවර අයවැය ඉදිරිපත් කිරීමේදීත් අභියෝගයට ලක් වුණා. රාජ්‍ය මූල්‍ය කළමනාකරණ
ඔබතුමාට විනාඩියක් කාලයක් තියෙනවා. විනාඩියක්
ගරු සභාපතිතුමනි ඒ විනාඩිය මට විනාඩියක් වැඩිපුර ඉල්ලනවා. මේ දූෂණ විරෝධී පනත අපි ගෙනල්ලා තිනවා. ඒක දැන් ක්‍රියාත්මකයි. ඒක අඩියෙන් අඩිය ඉස්සරහට යනවා. මේකේ තියෙන මේ වැදගත්ම දේ මේකේ තියෙන ඉඩක් මේ ජනතාවට මේ අපි ඉදිරිපත් කළ යුත්තම් තමන්ගේ මේ වත්කම් සහ බැරකම් ඉදිරිපත් කළ යුත්තම් ඉදිරිපත් කරන මේ තොරතුරු පිළිබඳ වත්කම් සහ බැරකම් පිළිබඳ දත්ත වෙත මහජනයාට ප්‍රවේශ වීමට අවස්ථාව සැලසෙන නව විධිවිධානත් මේක තුළ තියෙනවා. ජනතාව මේක තමයි ඉල්ලුවේ. මේ කවුරුත් එන්න ඕනේ අපි නීතිය හදලා දැන් ක්‍රියාත්මක කරනවා. අවසාන වශයෙන් අපරාධයකින් පසු උපයාගත් දේපළ පිළිබඳ පනත් කෙටුම්පත. දැන් මොකද්ද මේ කියන්නේ? දැන් මේ අහලා මේකෙම අහලා තිනවා වැරදි කරපු අයගේ දේපළ පිටරටවල තියෙනවා ගේන්න ඉඩ දෙන්න කියලා. මෙන්න මේකත් දැන් කැබිනට් මණ්ඩලයේ සම්මත වෙලා තියෙනවා දරු සභාපතිතුමනි. අපරාධයකින් උපයාගත් දේපළ පිළිබඳ දැන් මේකෙත් එක ලක්ෂණය මම කියන්නේ මේක දැන් කැබිනට් මණ්ඩලයේ අනුමත වෙලා මේ ලසන්ත කෝදාගොඩ මැතිතුමාගේ ප්‍රධානත්වයෙන් කමිටුවකින් මේක ක්‍රියාත්මක කරනවා. මේක එක ලක්ෂණයක් විතර මම කියන ජනතාව ඉල්ලන පුතුමාල කතා කරලා තියෙන මේ යෝජනාවේ අපරාධ වලින් උපයාගත් දේපළ වරදකරු වීමෙන් පසු යන සහ දෝෂණයක් නොමැති යන පදනම් දෙක යටතේ රාජ්‍ය සන්ද කිරීම සඳහා යෝජිත නීතිය මගින් විධිවිධාන සලසා ඇත. මේක තව සාකච්ඡාවක් වෙමින් තියෙන්නේ. නමුත් කියන්න ඕනේ මේ වෙන ආණ්ඩුවෙන් අවශ්‍ය නැහැ. අපි මේවා කරලා තියෙනවා. අපරාධවල විඳිතීන්ට හානි සහ වන්දි ලබා ගැනීම සඳහා අවශ්‍ය වන සිවිල් පිළියමක් ලබා දී ඇත. ඊළඟ එක ශ්‍රී ලංකාවට ගෙන්වා යෝජිත නීතිය විදේශයන්හි පිහිටි අපරාධවලින් උපයන දේපළ හඳුනා ගැනීම සහ එම වත්කම් ශ්‍රී ලංකාවට ගෙන්වා ගැනීමට හැකිවන පරිදි විදේශීය නීතිය ක්‍රියාත්මක කිරීම
අධිකරණය
පරිපාලන නිලධාරීන් සමග ජාත්‍යන්තර සහයෝගිතාවෙන් කටයුතු. ඒ නිසා අවශ්‍ය පසුබිම හදලා තියෙනවා. අවශ්‍ය දේ ක්‍රියාත්මක කරලා තියෙනවා. දසක ගණනක් ඉල්ලපු නීති පද්ධතිය අපි සකස් කරලා තියෙනවා. සකස් කරමින් යනවා.
අවශ්‍ය
නැහැ. අවශ්‍යදී අපි කරලා තියෙනවා ගරු සභාපතිතුමනි.
බොහොම ස්තුතියි. වේලුකම මන්ත්‍රීතුමා.
ගරු මුලසුනේ මන්ත්‍රීතුමා, මේ රාජ්‍ය ඇමති රංජිත් සිඹලපිටිය මැතිතුමාගෙන් වැදගත් ප්‍රශ්නයක් මට විනාඩියක් ලබා දෙන්න. ගරු රාජ්‍ය ඇමතිතුමනි, මේ මැයි පළවෙනිදාට වතු කම්කරුවන්ගේ දෛනික පඩිය 1700ක් ඇටියට ගැසට් කරා. පසුගිය අවුරුදු 3ක කාලය තුලදී කිසිම පඩි වැඩිවීමක් සිදු වුණේ නැහැ. අද වෙනකොට ආම්පුතුන්ගේ සංගමය ඒ ගැසට් එකට එරෙහිව නඩුව පවරලා තියෙනවා. නඩුවත් කල් තබලා තියෙනවා තව මාස දෙකකට. එතකොට අවුරුදු 3ක් කාලයක් තිස්සේම කිසිම පඩි වැඩිවීමක් සිදු වුණේ නැහැ. රජයේ ස්ථාවරය මොකද්ද? මොකද්ද මේකට මේ වතු කම්කරුවන්ට ලබා දෙන සානය කියන එක පොඩ්ඩක් පැහැදිලි කරා නම් හොඳයි. රාජ්‍ය ඇමතිතුමනි,
මන්තුමම් කාලේ නම් අවසන් ඉතා
කෙටි. දෙන්න වෙනවනේ මට ඊපස්සේ උත්තර දෙන්න අවශ්‍ය නැහැ ගරු සභාපතිතුමනි. මේක වැදගත්ම දේ වේරු කුමාර මන්ත්‍රීතුමනි, රාජ්‍ය නායකයාම තමයි තීරණය ගත්තේ වතුකම් කරුවට අනිත් අය වාගේ මේ වෘත්ති සමිතිය ඇවිල්ලා සටන් පාට කියන කල් හිටියේ නැහැ. එතුමා තමයි කම් කරුවගේ වැටුප වැඩි කළ යුතුයි කියලා. දැන් 1700ක් කියන එක ගැසට් කරා යෝජනාවක් හැටියට. ඒකෝ දවස් 15ක් තුල විවිධ පාර්ශ්වයට හාමුදුරන් වෙන්න පුළුවන්, කම්කරු සංවිධාන වෙන්න පුළුවන්, පිටස්තරායට වෙන්න පුළුවන්. මේ ගැන යෝජනා ඉදිරිපත් කරන්න තියෙන්නේ. ඒ යෝජනාවලින් පස්සේ මේ කම්කරු කොමසාරිස් ජෙනරාල්වරයා ඒ පුරන් දෙන විශ්ලේෂණයත් එක්ක ඇමතිවරයා ගැසට් කරන ගානේ තමයි මේ නිශ්චිත වැටුප් බවට පත් වෙන්නේ. ඉතින් රජය ඉතා පැහැදිලිව රාජ්‍ය නායකයා මේකට මැදිහත් වෙලා ඉන්නවා. කම්කරුවන්ට
සාධාරණ
වැටුපක් ලබා දිය යුතුයි කියලා.
ශ්‍රීධරන් කරු මන්ත්‍රීතුමා, ඔනබල් members, Mr. Sridharan, you have 15 minutes.
Gaurava talamai thaangum uripinar avargale, indriya dinam naadaalumandrathile sattangal thiruthangal thodarbile kondu varapattirukkira satta thiruthangal thodarbana inda adjournment motion ottivaippu velai prerananin poludhu naangal sila vidiyangalai naan padivu seiya virumbugiren. மிக முக்கியமாக இந்த நாட்டிலே சட்டங்களை பற்றி பேசுகின்ற நீங்கள், சட்டங்களுடைய நடைமுறைகள் பற்றி தன்னுடைய அரசாங்கத்தால் இயற்றப்படுகின்ற விடயங்கள் தொடர்பிலே இந்த அரசாங்கம் சட்டங்களை சரியான முறையில் நடைமுறைப்படுத்துகிறதா அல்லது சட்டங்களுடைய வரையறைகளை பின்பற்றுகிறதா என்பதை நான் ஒருமுறை இந்த சபையிடம், உயர்ந்த சபையிடம் கேட்க விரும்புகிறேன். மிக முக்கியமாக நீதித்துறையினுடைய சட்டங்களுக்கு ஊடாக கொண்டு வரப்பட்ட பல்வேறுபட்ட விடயங்கள் அந்த நீதித்துறையினூடாக நடைமுறைப்படுத்தப்படாமலே போகிறது. அண்மைய நாட்களிலே கடந்த மே 17-18 தேதிகளில் இலங்கையினுடைய பல பாகங்களிலே நடைபெற்ற விடயங்களை இந்த நாடு ஒரு சட்டத்துக்குள் தான் இருக்கிறதா அல்லது ஒரு சட்டத்தின் வரையறைக்குள் தான் நடைபெற்று செல்லுகிறதா என்பதையும் நான் இந்த உயர்ந்த சபையிலே கேட்க விரும்புகிறேன். மிக முக்கியமாக ஒரு மே 18 ஞாபகப்படுத்துகின்ற அந்த மக்கள் பட்டினியால் கொல்லப்பட்ட நாட்களை எண்ணுகின்ற 15வது ஆண்டு நிறைவிலே வாழுகின்ற வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற மக்கள், தெற்கிலுமே இருக்கின்ற மக்கள் கூட அந்த முள்ளிவாய்க்கால் கஞ்சியை ஞாபகப்படுத்தி எல்லா இடங்களிலும் வழங்குகின்ற ஒரு நிகழ்வை செய்திருந்தார்கள். அவ்வாறு செய்கிற பொழுது கிழக்கு மாகாணத்தினுடைய திருகோணமலை மாவட்டத்தின் மூதூர் சம்பூர் பகுதியிலே இரவு நேரம் அடாவடியாக கஞ்சி காய்ச்சியதற்காக பெண்களை என்ன சட்டத்துக்கு கீழ் கைது செய்தார்கள் என்று தெரியாது, ஆனால் இரவிரவாக கதற கதற அந்த பெண்களை கைது செய்து கொண்டு சென்றார்கள். இது கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, நான் கேட்கிறேன், இது எந்த நாட்டு சட்டத்துக்குள் இருக்கிறது? இலங்கை சட்டத்துக்குள் இருக்கிறதா அல்லது இதுக்கு ஏதாவது ஒரு நாட்டினுடைய சட்டங்களை இந்த நாடு பின்பற்றுகிறதா? அதே போல கிழக்கு பல்கலைக்கழக மாணவர்கள் மே 18 தங்களுடைய பல்கலைக்கழகத்துக்கு முன்னால் அவர்கள் கஞ்சி காய்ச்சி அந்த ஞாபகத்தை செய்து கொண்டிருந்தார்கள். பல்கலைக்கழக மாணவர்களுடைய கஞ்சி பானையை போலீசார் தூக்கிச் சென்று தெருவிலே எறிகிறார்கள், அடுப்பை சப்பாத்து கால்களால் உதைக்கிறார்கள். இது இந்த நாட்டில் இருக்கின்ற போலீசாருடைய அடாவடியினுடைய
ஆர்டர் ப்ளீஸ். மந்துமா மூலாசனிட்டு
தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த கிழக்கு பல்கலைக்கழகத்தினுடைய வாசலிலே பல்கலைக்கழக மாணவர்கள் ஒரு கஞ்சி காய்ச்சி வழங்குகின்ற பொழுது இந்த அடாவடியை செய்திருந்தார்கள். ஏன் போலீசாருடைய இந்த அடாவடி? யாழ்ப்பாண பல்கலைக்கழக மாணவர்கள் மிகப்பெரிய தடைகளுக்கு மத்தியில் அந்த ஞாபகத்தை, 1000000 மக்கள் கொல்லப்பட்ட ஞாபகத்தை அவர்கள் அன்றைய தினம் செய்திருந்தார்கள். ஊரெல்லாம் மக்கள் தங்களுடைய ஞாபகங்களை அந்த வடக்கு கிழக்கிலும் வாழுகின்ற மக்கள் செய்திருந்தார்கள். அம்னஸ்டி இன்டர்நேஷனல் சர்வதேச மன்னிப்பு சபையினுடைய செயலாளர் இம்முறை நேரடியாக வந்து அவர் முள்ளிவாய்க்காலுக்கும் விஜயம் செய்து தன்னுடைய வணக்கத்தை செலுத்தி, அவர் தன்னுடைய வணக்கத்தை செலுத்துகின்ற இந்த நாட்களில் இலங்கையிலே இவ்வாறான மிகப்பெரிய மோசமான அரச பயங்கரவாதம், போலீசினுடைய பயங்கரவாதம் கிழக்கிலே நடைபெற்றது, பல்வேறுபட்ட இடங்களில் நடைபெற்றது. ஒரு பல்கலைக்கழக மாணவர்கள் எந்தவித ஆயுதங்களையும் தூக்கவில்லை, அல்லது அந்த பல்கலைக்கழக மாணவர்கள் யாருக்கும் வன்முறையை சொல்லவில்லை. அவர்கள் அந்த இடத்திலே அவர்கள் சொல்லுகிறார்கள், போலீசாரை பார்த்து சொல்லுகிறார்கள், அண்ணா நாங்கள் கஞ்சி காய்ச்சி இதை ஒரு ஞாபகமாக அவர்களுக்கு வழங்குகிறோம் என்று சொல்ல சொல்ல போலீசார் அந்த கஞ்சி பானைகளை தூக்கி செல்லுகிறார்கள் என்றால் இது இந்த நாட்டினுடைய சட்டம் எந்த வரையறைக்குள் இருக்கிறது? இந்த நாடு எந்த சட்டத்தை பின்பற்றுகிறது? அல்ல, இந்த நாடு எந்த சட்டத்தின் அடிப்படையிலே இயங்கிக் கொண்டிருக்கிறது என்பதைத்தான் நான் இந்த இடத்திலே கேட்க விரும்புகிறேன். ஆக இந்த நாடு பல தடவைகளில் சட்டத்தை சாகடித்திருக்கிறது. இலங்கை தன்னுடைய சட்டத்தின்படி நடந்ததாக வரலாற்றில் நாங்கள் பல தடவைகள் பார்த்ததாக எனக்கு தெரியவில்லை. பல வேறு கட்டங்களிலெல்லாம் சட்டம் மீறப்பட்டிருக்கிறது. ஏதாவது தமிழர்கள் மீது நீங்கள் பயங்கரவாத தடை சட்டத்தை பாய்ச்ச வேண்டும் என்றால் உடனடியாக அந்த சட்டத்தை பாய்ச்சுகிற நடைமுறையை செய்வீர்கள். ஆறாவது திருத்தச் சட்டத்தை பாய்ச்சி தமிழர்களுடைய பேசுகின்ற குரல் வளைகளை நசுக்க வேண்டும் என்றால் அதனை இந்த அரசாங்கம் செய்யும். ஆனால் சட்டத்துக்கூடாக செய்ய வேண்டிய விடயத்தை நீதியான முறையில் செய்வதற்கு நீதிமன்றங்களே சவாலுக்கு உட்படுத்தப்பட்ட விடயங்களாக மாறியிருக்கின்றன. இதனால்தான் இலங்கையிலே இருந்த முல்லைத்தீவினுடைய நீதிபதி இந்த நாட்டை விட்டு போக வேண்டிய ஒரு நிலைக்கு தள்ளப்பட்டார். தன்னால் நீதியான முறையில் சுதந்திரமாக இந்த நாட்டிலே நீதி வழங்க முடியாது என்பதற்காகத்தான் அவர் இந்த நாட்டை விட்டு ஓட வேண்டிய சூழல் கூட உருவாகியது. ஆகவே தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, நாட்டினுடைய சூழ்நிலை சட்டங்களால் திருத்தப்படும் என்றால், சட்ட திருத்தங்களால் கொண்டு பெறப்படும் என்றால், இதுவரை நடந்த பல்வேறுபட்ட விடயங்களுக்கு இந்த நாட்டில் நீதி கிடைத்திருக்க வேண்டும். குறிப்பாக பல சிறைச்சாலைகளில் பிந்துணவ படுகொலை, அங்கு ஒன்று கூடியிருந்த கைதிகளை வெளியிலே இருந்து வந்த ஒரு குழு தாக்கி வெட்டி கொலை செய்தார்கள். இதுவரை இந்த நாட்டிலே அதுக்கு நீதி கிடைக்கவில்லை. நீதிக்காக பலர் போராடினார்கள். இந்த நாட்டில் இருக்கின்ற யாராவது அந்த நீதி பற்றி பேசியதாகவும் இல்லை. ஆனால் நீதி செத்து போயிருக்கிறது இந்த நாட்டிலே. அதே போலதான் வெளிக்கடை சிறைச்சாலையிலே கொல்லப்பட்ட கைதிகளுக்கும் இதுவரை இந்த நாட்டிலே நீதி கிடைக்கவில்லை. ஆனால் சட்டம் இருக்கிறது இந்த நாட்டிலே. நீங்கள் சட்டங்களை இயற்றுகிறீர்கள். ஒரு அரசாங்கம் இருக்கிற பொழுது புதிய புதிய சட்டங்களை கொண்டு வருகிறீர்கள். உதாரணம், கெகலியர் அம்புக்கலை அவர்கள் இருக்கும் பொழுது சட்டங்களை கொண்டு வந்தார் சுகாதாரத்துறையிலே. இந்த அரசாங்கம் அவரை அங்கீகரித்திருந்தது, அவருடைய சட்டங்களுக்கு அவருக்கான ஆதரவை கொடுத்திருந்தது. ஆனால் இன்று கெகலியர் சிறையிலே இருக்கிறார், சட்டங்கள் பிழை என்று சொல்லுகிறார்கள். இதே மாதிரித்தான் வரலாற்று ரீதியாக இந்த அரசாங்கங்கள் மாறி மாறி சட்டங்கள் மீது பிழைகளை சொல்லுகின்ற விடயங்களை கையாண்டிருக்கிறார்கள். அவை சட்டம் என்பது இந்த நாட்டினுடைய மக்களை சரியான பாதையில் வழிநடத்தி செல்வதாக, நீதி நிறைந்ததாக, நியாயாதிக்கம் நிறைந்ததாக, அது ஒரு இந்த நாட்டினுடைய குடிமக்களை அரவணைத்து செல்வதாக இருந்திருக்க வேண்டும். இந்த நாட்டிலே இரண்டு மொழிகளும் தமிழ் மொழி சிங்கள மொழிக்கான அந்தஸ்து வழங்கப்பட்டிருக்கிறது. ஆனால் ஒரு சுற்றறிக்கை வருகிற பொழுது தனி சிங்களத்திலே சுற்றறிக்கை வருகிறது. இப்பொழுது கூட ஜனாதிபதியினால் பிரதேச சபைகள், நகர சபைகள், மாநகர சபைகளுக்கு உறுப்பினர்கள் சில பேரை நியமிக்கலாம் என்ற ஒரு சுற்றறிக்கை மிக களவாக ஜனாதிபதி செயலகத்தினால் சிங்கள மொழியில் மட்டும்தான் வந்திருக்கிறது. ஆனால் இங்கே கௌரவ மனோகணேசன் அவர்கள் பாராளுமன்ற உறுப்பினர் இருக்கிறார். அவர் மொழியாக்கல் அமைச்சராக இருந்த பொழுது தமிழ் மொழி அமலாக்கத்திற்காக நிறைந்த முயற்சிகளை மேற்கொண்டிருந்தார். ஆனால் இப்பொழுது தமிழ் மொழி எந்த சட்டத்தின்படி இயங்குகிறது? இந்த நாட்டில் இருக்கின்ற இரண்டு மொழிக்கான அந்தஸ்து சரியாக வழங்கப்பட்டிருக்கிறதா? 13வது திருத்தம் ஒன்று இலங்கையிலே கொண்டு வரப்பட்டது இலங்கை இந்திய ஒப்பந்தத்தின் மூலம். இந்த 13வது திருத்தத்துக்குள்ளால் கொண்டு வரப்பட்டதன் அடிப்படையில் இந்த நாட்டிலே புறையோடி போயிருந்த இனப்பிரச்சனையை தீர்ப்பதற்கான 13வது திருத்தம் என்பது எவ்வாறு அந்த வடக்கு கிழக்கிலே வாழுகின்ற 100% 85% 90% தமிழ் பேசும் மக்களை கொண்ட இடங்களில் சிங்கள மொழி பேசுகின்றவர்களை நியமனம் செய்கிறீர்கள். உதாரணத்துக்கு இவ்வளவு காலமும் வடக்கு மாகாணத்தினுடைய பிரதம செயலாளராக ஒரு சிங்கள மொழி பேசுகின்றவர் இருந்தார். இப்பொழுது வடக்கு மாகாண சபையினுடைய வடக்கு மாகாணத்தினுடைய சுகாதார பணிப்பாளராக ஒரு சிங்கள மொழி பேசுகின்றவர் இருக்கிறார். ஆனால் அங்கே சொல்லப்படுகிறது சுகாதாரம் மாகாணத்தினுடைய அதிகாரமாக இருக்கிறது, மாகாணத்துக்கு சுகாதார அதிகாரம் வழங்கப்பட்டிருக்கிறது. ஆனால் அங்கே என்ன நடக்கிறது? அங்கே இருக்கின்ற ஒரு சாதாரண கிராமத்துக்கான வைத்தியசாலைக்கு கூட வைத்தியரை நியமிக்க முடியாத ஒரு மாகாண சபையாக இலங்கைக்குள் ஒட்டியாட்சிக்குள் இருக்கிற இந்த மாகாண சபைகள் செயலிழந்து போயிருக்கிறது. கல்விக்கு அதிகாரம் இருக்கிறது, ஆனால் இப்பொழுது ஒரு வலய கல்வி பணிப்பாளர் நியமனம் செய்வதென்றால் அகில இலங்கை ரீதியாக விண்ணப்பம் கோர வேண்டும். மாகாணம் தான் நினைத்த மாதிரி ஒருவர் நியமிக்க முடியாது. அப்ப மாகாணத்துக்கான கல்வி அதிகாரம் என்ன? ஆகவே சுகாதாரம் கல்வி எல்லாம் மாகாணத்துக்கு இருப்பதாக சட்டத்திலே சொல்லப்படுகிறது. ஆனால் சட்டம் வெறுமனே நித்திரை கொள்ளுகிற இந்த நாட்டிலே, சட்டம் என்பது இந்த நாட்டில் இருக்கின்ற ஆட்சியாளர்களுடைய நடவடிக்கைகளை செயல்படுத்துவதற்கானதாக இருக்கிறதே தவிர, அவர்களுடைய அரசியல் நடவடிக்கைகளுக்கு அது பயன்படுத்தப்படுகிறதே தவிர, சட்டம் ஒரு நீதித்துறையினுடைய அடிப்படையில் நீதியான முறையில் அது கை கொள்ளப்படவில்லை என்பதைத்தான் பல தடவைகள் இங்கே நாங்கள் உறுதிப்படுத்தி இருக்கிறோம். குறிப்பாக மிருசுவில்லே நடந்த படுகொலை, மிருசுவில்லே நடந்த மிகப்பெரிய குழந்தைகள் பெரியவர்கள் உட்பட நடந்த படுகொலையை விசாரணை செய்து அவருக்கு தண்டனையும் வழங்கப்பட்டது. ஆனால் ஜனாதிபதியாக கோட்டபாய ராஜபக்ச அவர்கள் பதவியேற்றவுடன் அவருக்கு பொது மன்னிப்பு கொடுத்தார். இந்த நாட்டினுடைய சட்டம் எப்படி இருக்கிறது? ஒரு செய்த மிகப்பெரிய படுகொலை செய்த குற்றவாளி தண்டிக்கப்படவில்லை, அவருடைய தண்டனை உடனடியாக இல்லாமல் செய்யப்பட்டு அவருக்கு விடுதலை வழங்கப்படுகிறது. நான் இங்கே பேசிக் கொண்டிருக்கிற பொழுது கூட நேற்றிரவு யாழ்ப்பாணத்திலே போலீசார் வாழால் ஒருவரை வெட்டுகிறார். வேணுமென்றால் நான் இந்த வீடியோவை உங்களுக்கு காட்ட முடியும், வீடியோ காட்சியை உங்களுக்கு காட்ட முடியும். ஒரு போலீஸ் உத்தியோகத்தர் சாதாரண பொதுமகனை வாழால் வெட்டுகிறார். வேலியே யாழ்ப்பாணத்தில் பயிரை மேய்ந்து கொண்டிருக்கிறது. இதுதான் போலீஸ் அதிகாரம், போலீஸ் அராஜகம், போலீசினுடைய நிலை இதுதான் இங்கே நடைபெற்றுக் கொண்டிருக்கிறது. இதனைத்தான் நான் திரும்ப திரும்ப இங்கே பதிவு செய்கிறேன். ஏற்கனவே அன்றும் நான் பதிவு செய்திருந்தேன். போலீசாருடைய அராஜகமும் போலீசாருடைய அடங்க முடியாத அவருடைய அதிகார பசியும் இங்கே இருக்கின்ற மக்களுடைய ஒற்றுமையை, அந்த மக்களுடைய வாழ்வியலை மிகப்பெரிய அளவிலே பறித்துக் கொண்டே செல்கின்றது. ஆகவேதான் சட்டங்கள் என்பது ஒரு நீதியான முறையில் இந்த நாட்டினுடைய நியாயாதிக்கத்துக்கு உட்பட்ட வகையில் செயல்படுத்தப்பட வேண்டும் என்பதைத்தான் நாங்கள் மீண்டும் மீண்டும் வலியுறுத்துகிறோம். குறிப்பாக பல்வேறுபட்ட கொலைகள் இந்த மண்ணிலே நடைபெற்றிருக்கிறது. கொலைகளை புரிந்தவர்கள் சுதந்திரமாக இந்த நாட்டில் இருக்கிறார்கள். கொலைகளுக்கான விசாரணைகள் என்ன? அம்னஸ்டி இன்டர்நேஷனல் செயலாளர் வந்த பொழுது அவர் முள்ளிவாய்க்காலே சென்று தன்னுடைய வணக்கத்தை செலுத்தி திரும்பும் பொழுது கேட்டார், இலங்கையிலே இறுதி யுத்தத்தின் பொழுது குழந்தைகள் பலர் நூற்று கணக்கிலே அரசாங்கத்திடம் ஒப்படைக்கப்பட்டார்கள். அதிலும் மஹிந்த ராஜபக்சருடைய துணைவியார் சிராணி ராஜபக்ச அவர்களிடம் அந்த குழந்தைகள் ஒப்படைக்கப்பட்டார்கள். அந்த குழந்தைகள் எங்கே? அவர்களுக்கு என்ன நடந்தது? நான் பல தடவை ஒரு முறை இந்த உயர்ந்த சபையிலே முன்னாள் ஜனாதிபதியாக இருந்த மைத்ரிபால சிறிசேன அவர்களோடு பேசிக் கொண்டிருக்கிற ஒரு பெண் குழந்தையினுடைய படத்தை அவருடைய தாயார் என்னிடம் தந்தார். இந்த குழந்தையை நாங்கள் ஒப்படைத்திருக்கிறார்கள், நான் ஒப்படைக்கவில்லை, யாரோ ஒப்படைத்திருக்கிறார்கள். கொழும்பிலே உள்ள ஒரு பாடசாலையிலே மைத்ரிபால சிறிசேன அவர்கள் சென்று பார்க்கிற பொழுது அந்த குழந்தை பேசிக் கொண்டிருக்கிறது. என்னுடைய பிள்ளையை இதுவரை நான் காண முடியவில்லை, போய் கேட்டால் அப்படி ஒரு பிள்ளை இல்லை என்கிறார்கள். ஆகவே இந்த குழந்தைகளுக்கு என்ன நடந்தது இந்த நாட்டிலே? இதனை இப்பொழுது சர்வதேச மன்னிப்பு சபையினுடைய செயலாளரும் கேட்கிறார், இந்த குழந்தைகளுக்கு என்ன நடந்தது? ஆகவே இதான் இந்த நாட்டினுடைய சட்டம், இதா இந்த நாட்டினுடைய நீதி, இதா இந்த நாட்டினுடைய நியாயம். ஆகவே நாங்கள் கேட்பது, சட்டம் என்பது சரியான முறையில் நீதியை வழங்க வேண்டும். இங்கே 2015 ஆண்டிலே ஐக்கிய நாடுகள் மனித உரிமைகள் ஆணையத்திலே அப்பொழுது இருந்த அயல் உறவுத்துறை அமைச்சர் மங்கள சமரவீர அவர்கள் சொன்னார், நாங்கள் உள்ளக பொறிமுறை மூலம் ஒரு தீர்வை காணுகிறோம், அதற்கான ஆலோசனைகள் சட்ட ஆலோசகர்கள் ஓய்வு பெற்ற நீதியரசர்களின் வெளிநாட்டு உறுப்பினர்களுடைய ஆலோசனைகளை பெறுகிறோம் என்றார். இதுவரை எதுவும் இந்த மண்ணில் நடைபெறவில்லை. இதனால் தான் நாங்கள் பல தடவைகள் சொல்லுகிறோம்,
இந்த மண்ணிலே இடங்கள்
இருக்கின்றன. அம்னஸ்டி இன்டர்நேஷனல் சர்வதேச மன்னிப்பு சபையினுடைய செயலாளர் சொல்லுகிற குழந்தைகளை கண்டுபிடிப்பதற்கு தங்களுடைய கையினால் ஒப்படைக்கப்பட்ட கணவன்மாரை, தங்களுடைய பிள்ளைகளை கண்டுபிடிப்பதற்கு, தங்களுடைய தாங்களாக சரணடைந்த போராளிகளுடைய உண்மைகளை கண்டறிவதற்கு சர்வதேச மன்னிப்பு சபையினுடைய அந்த கோரிக்கைகளையும் உள்ளடக்கி இந்த நாட்டுக்கு ஒரு நீதி கிடைக்க வேண்டும் என்றால், சட்டம் சரியானதாக இருக்க வேண்டும் என்றால், கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இதற்கான நீதி என்பது ஒரு சர்வதேச நீதியாகத்தான் அது அமைய முடியும். இலங்கைக்குள் இது நடக்காது. இலங்கையிலே கொலை செய்தவர்கள் சுதந்திரமாக இருக்கிறார்கள், அவருடைய பிள்ளைகள் பல இடங்களில் பல்கலைக்கழகங்களில் சுதந்திரமாக படிக்கிறார்கள். பல நாடுகள் அவர்களை தடை செய்திருந்தாலும் சில நாடுகளில் அவர்களுக்கான உரிமை வழங்கப்பட்டிருக்கிறது. ஆகவே இங்கு நியாயம், சத்தியம், உண்மை செத்திருக்கிறது. சட்டம் இங்கு செயலில் இல்லை. அதனால்தான் நான் திரும்ப திரும்ப சொல்கிறேன், சட்டம் என்பது ஒரு இனத்துக்கானதல்ல, சிங்கள மொழி பேசுகின்ற இனத்துக்கு மட்டும் சட்டம் உரித்துடையதல்ல, இந்த மண்ணிலே வாழுகின்ற அனைத்து இனங்களையும் அது கவர்ந்து செல்லக்கூடியதாக, அனைத்து இனங்களையும் அரவணைத்து செல்லக்கூடியதாக சட்டம் இருக்க வேண்டும். இல்லையானால் அது சட்டம் அல்ல, அந்த சட்டமாக அது இருக்க முடியாது. ஆகவேதான் இந்த நாட்டினுடைய சட்டத்துறை என்பது நம்பிக்கை தரக்கூடியதல்ல, அது இனங்களை அரவணைத்து செல்லவில்லை, அது இந்த நாட்டினுடைய இனங்களுக்கான சரியான பாதையை, ஒரு இணைப்பு கரங்களை உருவாக்கவில்லை என்பதைத்தான் நான் மீண்டும் மீண்டும் பதிவு செய்கிறேன். மிக முக்கியமாக காணாமல் ஆக்கப்பட்டவர்கள், வலிந்து காணாமல் ஆக்கப்பட்டவர்கள் இன்றும் தொடர்ந்து போராடுகின்றார்கள் என்றால், இலங்கையிலே ஒரு சட்டம் இருக்கிறது, அந்த சட்டம் நீதியை தரும் என்று அவர்கள் பல தடவை அது தராது
ஆனால்
உள்ளக ரீதியில் தருகிறோம் என்றீர்கள், ஆனால் இதுவரை கிடைக்கும். ஆகவேதான் இந்த வலிந்து காணாமல் ஆக்கப்பட்டவருடைய விடயத்தில் கூட அவர்களுக்கான நீதி கிடைக்கவில்லை என்பதைத்தான் இந்த நாட்டினுடைய மிக மோசமான சட்டம் சொல்லுகிறது. கண்டிப்பாலையை தூக்கி எறியும் போலீசாருடைய காலத்தில் எப்படி இந்த நாட்டின் நல்லிணக்கமும் நீதியும் நியாயமும் கிடைக்கும்? ஆகவே இந்த விடயங்களை இந்த இடத்தில் நான் பதிவு செய்வது, இந்த உயர்ந்த சபை என்பது இன்னும் திருந்த வேண்டியதற்காக, சிங்கள தலைவர்கள் சிந்திக்க வேண்டும் என்பதற்காக பதிவு செய்கிறேன், நிறைவு செய்கிறேன்.
நன்றி. ஆனரபிள் சயான் சீமசிங்க, 13 மினிட்ஸ்.
Sorry, how many minutes?
13. 13.
How did it reduce?
No, you have mentioned 13. You start.
Garu, Mula Sanarud Mantitumani, other Kaltabi, Vivade, Pakshe, Visini, Dripat Kalatino, Mangitanome, Vivade, the Visheshame, Matuicha, Karunuk Tekala Baladi, Apidi, Honda Praveshe, Academy, Sakacha, Araganeama, Vedagatwe, Ikaktamai, Api, Janadi Pativarane, Abiasamain, Janadi Pativarane, Abiasaidi, Vivida, Desapal. වේදිකාතුල සහ මේ පාර්ලිමේන්තුව තුල අද මේ රටේ ඇතිවෙච්ච ආර්ථික අර්බුදය එක පැත්තකින් ආයුධයක් බවට පත් කරගෙන තියෙනවා අනික් පැත්තෙන් මේ අවුරුදු දෙකක කාලය තුල මේ රටේ ජනතාවට තිබ්බ බරපතලම අර්බුද සැලකී යුතු මට්ටමකට ස්ථාවර කරලා ආර්ථිකයේ වර්ධනය වෙන්න ආරම්භ වෙලා තියෙන අවස්ථාවේ නැවත අපි 2022 මුහුණ දීපු ආර්ථික අර්බුදයට අරගෙන යන්න මේ ප්‍රධාන දේශපාලන පක්ෂ අද අදහස් දක්වනවා. ගරු මන්ත්‍රීතුමනි මම පුදුම වුණා සමගි ජන බලවේගයේ අද මෙතන ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ ආණ්ඩුවට ඊළඟට එතනින් පස්සේ රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාගේ ආණ්ඩුවට දිග්ගටම විවේචනයක් එල්ල කරා. හැබැයි පසුගියදා මම දැක්කා ඊට කලින් අපි බැලුවා දැන් 2020 ඒ ආණ්ඩුව මේ රටේ බදු ප්‍රතිපත්තිය වෙනස් කරා බදු ප්‍රතිපත්තිය වෙනස් කිරීම මේ ආර්ථික අර්බුදයට මේ රට මුහුණ දීමට ප්‍රධාන කාරණයක් කියලා විපක්ෂයේ දිගින් දිගටම අපිට ඇඟිල්ල දික් කරනවා ගරු මන්ත්‍රීතුමනි ඒක අඩුපාඩුවක් හැටියට එදා දැකපු විපක්ෂය ඒ හරහා ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල වෙත ආණ්ඩුව යන්න ඕනි කියලා දැකපු විපක්ෂය රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා යටතේ අපි ප්‍රධානම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලත් එක්ක මේක කටයුතු කරලා මේ රට ස්ථාවර කරන්න අවශ්‍ය වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරලා අපේ ණය හිමියෝ සහ අපිට සහයෝගය දක්වන කණ්ඩායම්වල සහයෝගය අරගෙන ක්‍රියාත්මක වෙලා අපි රටක් හැටියට ඔලුව උස්සගෙන ඉද්දී මම පසුගියදා මනෝ මතුමා මම දකිනවා ඔබතුමාලගේ පක්ෂයේ සමගි ජන බලවේගය ප්‍රකාශයක් කරනවා අපේ රටේ බදු ප්‍රතිශතය 124 දක්වා අඩු කරන්න ඔවුන් ආණ්ඩුවක් ගත්තොත් කටයුතු කරනවා කියලා සමගි ජන බලවේගයේ ආණ්ඩුවක් ගත්තොත් බදු ප්‍රතිශතය 124 දක්වා අඩු කරන්න කටයුතු කරනවා කියලා මේක කිසිසේත්ම නැවත අපේ රටේ පෝලිං වේකට නොයා සිදුවිය නොහැකි දෙයක් මේක සිදු වුණොත් අනිවාර්යෙන්ම අපේ රට නැවත පෝලිං වේකට යනවා මම බැලුවා අපේ කොහොමද අස්තමේන්තු කියලා රෞෆකි මැමතුමා මේකේ 2024 අවුරුද්දේ අපි බලාපොරොත්තු වෙනවා බදු ආදායම හැටියට රුපියල් බිලියන 3870 එතකොට සම්පූර්ණ සමස්ත ආදායම රටේ අපි බලාපොරොත්තු වෙන්නේ ටෝටල් ගවර්න්මන්ට් රෙවනිව් එක රුපියල් බිලියන 4127යි මේ වන විට අපි බදු ආදායමෙන් රුපියල් බිලියන 1040ක් එකතු කරගෙන තියෙනවා ඊළඟට සමස්ත ආදායමෙන් රුපියල් බිලියන 1522ක් අපි එකතු කරගෙන තියෙනවා මේ සමගි ජන බලවේගයේ යෝජනා කරන්න කෝපරේට් ටැක්ස් එක 124 දක්වා අඩු කරොත් මේ අවුරුද්දේ බලාපොරොත්තු වෙන්නේ රුපියල් බිලියන 640යි 121ක අඩු කිරීමක් තමයි සමගි ජන බලවේගයේ යෝජනා කරන්නේ 121ක් අඩු කරාම දල වශයෙන් අපිට රුපියල් බිලියන 140ක ප්‍රමාණයක් අහිමි වෙනවා රුපියල් බිලියන 140ක ප්‍රමාණයක් අහිමි වෙනවා ඊළඟට අපි පේයි ටැක්ස් එක ගත්තොත් උපේන විට බද්ධ ගත්තොත් අපි බලාපොරොත්තු වෙන්නේ මේ අවුරුද්දේ රුපියල් බිලියන 160යි සමගි ජන බලවේගයේ යෝජනා කරනවා දල වශයෙන් 125ක ප්‍රතිශතයක් ඒ කියන්නේ 124 දක්වා අඩු කිරීම තුල රාජ්‍ය මේ පේ ටැක්ස් එකේ 125ක ප්‍රමාණයක් රාජ්‍ය ආදායම රජයට අහිමි වෙනවා එතකොට 160න් රුපියල් බිලියන 40ක් අපිට අහිමි වෙනවා රෞෆකි මැමතුමා මේ සමස්ත අඩු කිරීම ගැන කතා කරොත් ඊළඟට කියනවා එකතු VAT අඩු කරනවා කියලා අපි දන්නේ නැහැ මොකක්ද අඩු කරන්න යන ප්‍රතිශතය කොහොමද අඩු කරන්නේ කියලා. හැබැයි සමස්තයක් හැටියට ගත්තොත් අපේ රටේ දළ ජාතික නිෂ්පාදිතයෙන් 10%කට වඩා වැඩි ආදායමක් කපා හැරීමට සමගි ජන බලවේගය යෝජනා කරනවා කියලා කියනවා. ගරු මූලාසන ආණ්ඩුවට මන්ත්‍රීතුමනි, එදා ගෝඨාභය රාජපක්ෂ ආණ්ඩුව බදු අඩු කිරීමේදී විවේචනය කරපු ඒත ප්‍රතිපත්තියට නැවත ගමන් කරන්න සමගි ජන බලවේගය යෝජනා කරනවා නම් මං හිතන්නේ නෑ අපේ රටේ ජනතාවට මීට වඩා පැහැදිලි කිරීමක් අවශ්‍යයි කියලා. ඔය කියන ආණ්ඩුවක් ගත්තොත් මේ රට මාසයක් ඇතුළත නැවත පෝලිං වියකට යෑම කාටවත් නවත්තන්න බෑ ගරු මන්ත්‍රීතුමනි. මේ කියන ආකාරයට ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල දිහා හැරිලවත් වෙන කණ්ඩායමකට ආණ්ඩුවකට බලන්න බෑ. හේතුව ඔවුන් මේ වෙනකොටම රටේ ලෝකයේ පිළිගත් සම්මතයන්ගෙන් බැහැර වෙලා තමන්ටම කියන ආවේනික වූ නැවත හිසෙසවීමක් කරන්න බැරි ආර්ථික ප්‍රතිපත්තියක් යෝජනා කරනවා. මේකේ ප්‍රශ්නේ තියෙන්නේ ඔවුන් දන්නවා මේ සත්‍ය මොකද්ද කියලා. මේ කරන්න බෑ කියන එකත් ඔවුන් දන්නවා. මේ ජනාධිපතිවරණයේ අභියස දේශපාලනයක් කිරීමක් තමයි කරන්නේ. මේ රටේ දේශපාලනය කරන්න ගියොත් රටේ ආර්ථිකයත් එක්ක මේ රටේ මිලියන 22කටම නැවත අවුරුදු 15ක් 2022 තිබ්බ තත්ත්වයට වඩා බරපතල තැනකට තල්ලු වීම සහ නැවත හෙසවීමක් කරන්න අවුරුදු 15ක් ගත වීම කිසිම ආණ්ඩුවකට නවත්තන්න බෑ. මේ වැඩපිළිවෙල අපි ඉතාම මේක සංකීර්ණ වැඩපිළිවෙලක්. මේ වැඩපිළිවෙල විසඳන අනෝබෝධයක් තියෙන කණ්ඩායම් සමගි ජන බලවේගයෙන් මේක ප්‍රකාශ කරනවා නම් අපිට හිතන්න පුළුවන් ඇයි මේ තමන්ගේ ජනප්‍රියතාවය වෙනුවෙන් ඉටු කරන්න බැරි පොරොන්දු ජනතාවට ලබා දෙන්නේ. පොරොන්දු යුගයකට නැවත රට ආපස් යෑම අනිවාර්යෙන්ම රට ආපසට යෑම. පොරොන්දු යුගයකට ජනතාව රැවටවීම අනිවාර්යෙන්ම රට ආපසට යෑම. එහිඳ මේ උදේවරුවෙත් කිව්වා එදා බිලියන 700ක රාජ්‍ය ආදායම අහිමි කර ගැනීම මේ රට කඩා වැටීමට මූලික හේතුවක් වුණා කියලා. එතකොට අපිට අහන්න වෙනවා එහෙම කියන කණ්ඩායමම නැවත 10%කට වඩා දළ ජාතික නිෂ්පාදිතයේ ආදායම අහිමි කර ගැනීමට යෝජනා කිරීම කොතෙක් දුරට සාධාරණද? එකක් කියනවා එකක් කරනවා, කියන්නේ එකක් කරන්නේ එකක්. එහිඳ මේ අපරාධ මේ රටට කරන්න එපා. අපි 2022 වරද්ද කොතන තිබ්බත් අපි හැම කෙනාම අසාමාන්‍ය විදියට බටකෑවා, අසාමාන්‍ය විදියට ආර්ථික වශයෙන් බටකෑවා. එයින් නැවත බටකන යුගයකට මේ රට මෙහෙවීමටවත් අදහස් කරන්න එපා කියලා ඉතාම ගෞරවයෙන් මම ඉල්ලනවා. ඒ බටකන යුගයකට මේ රට නැවත ගමන් කිරීම නවත්වන්න තමයි අද ප්‍රධාන පනත් කෙටුම්පත් දෙකක් ඉදිරිපත් වෙන්නේ. ප්‍රධාන වශයෙන් ආර්ථික පරිවර්තන පනත් කෙටුම්පත් සහ මේ රටේ රාජ්‍ය මූල්‍ය ප්‍රතිපත්තිය ස්ථාවර කරන පනත් කෙටුම්පත්. ගරු මන්ත්‍රීතුමනි, මේ පනත් කෙටුම්පත් දෙකට කාට හරි මේ පාර්ලිමේන්තුවේ පුළුවන් නම් විරුද්ධ වෙන්න ඒ අය නැවත මේ රට පෝලිං වියකට අරගෙන යන්න කියලා යෝජනා කරන කට්ටිය, ඒ අය නැවත මේ රට පෝලිං වියකට යෑමට යෝජනා කරන කට්ටිය සහ අවුරුදු 15ක් නැවත පෝලිං වියක් එක්ක ජීවත් වෙන්න මේ රට තල්ලු කරන කණ්ඩායම් කියන එක අමතක කරන්න එපා. එහිඳ මේ පනත් කැටුම් පතර සංශෝධන එන්න තියෙනවා. මීට වඩා තවත් අපිට මේක පුළුල්ව වර්ධනය කරගන්න පුළුවන් තැනට එන්න පුළුවන් නම් අපි හිතනවා අපි ඒ වෙනස්කම් කරන්න රජයේ සූදානම්. කබීර් රෂි මැමතුමාලා නිතරම අපිට යෝජනා කරා, විවේචන එල්ල කරා. මේ විවේචන වලට පිළිතුරු මේ පනත් කැටුම්පත් තුල තියෙනවා. මේ පනත් කැටුම්පත් තුල වෙනස්කම් කරන්න ඕන නම් අපි ඒකට සූදානම් කියන එක මම නැවතත් කියනවා. ඒ හින්දා මේ රට නැවත කිසිම දායක ආර්ථික කඩාවැටීමක් සිදු නොවෙන්න කිසිම කෙනෙකුට ජාතික ප්‍රතිපත්තියක් නැතුව රට පාලනය වීම වැළැක්වීමට අවශ්‍ය නීති පද්ධතිය රාමුව තමයි මේ සකස් කරන්නේ. ඒ වගේම ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි, විපක්ෂයේ තවත් දේශපාලන පක්ෂයක් ජනතා විමුක්ති පෙරමුණ, ඔවුන් කියනවා ඔවුන්ගේ ආර්ථික ප්‍රතිපත්තිය ධනවාදීද සමාජවාදීද කියලා කියන්න බෑ කියලා. ඔවුන්ගේ ආර්ථික ප්‍රතිපත්තිය කබීර් රෂි මැමතුමා ජනතා විමුක්ති පෙරමුණ කියනවා ඔවුන්ගේ ආර්ථික ප්‍රතිපත්තිය ධනවාදීද සමාජවාදීද කියලා කියන්න බෑ. ඒ අනුව ආර්ථික විද්‍යාව තුළ ඒකට නමක් නෑ කියලා. එතකොට ඔබතුමාලට හිතන්න පුළුවන් ද එක පක්ෂයක් යෝජනා කරනවා තවත් රාජ්‍ය ආදායම සහ බදු කපා හැරීම කරන්න කියලා. අනික්පක්ෂය යෝජනා කරනවා. ඔවුන්ගේ ආර්ථික ප්‍රතිපත්තිය ධනවාදීද සමාජවාදීද කියන්නත් බෑ. ආර්ථික විද්‍යාව තුළ ජනතා විමුක්ති පෙරමුණේ ආර්ථික මණ්ඩලයට නමක් දෙන්නත් බෑ කියලා. මොකද්ද මේ රටට වෙන්නේ යන්නේ? මොකද්ද මේ යෝජනා කරන්නේ? ආණ්ඩු බලයක් ගන්නවා කියලා පුන පුනා කියන අධිදක්ෂයරුවෙන් කතා කරන මේ කණ්ඩායම් වල මොකද්ද ආර්ථික මණ්ඩලය? ඒක ධනවාදීත් නොවනවනම්, ඒක සමාජවාදීත් නොවනවනම් කබිර රෂිම් මහත්තුමා, ඒකට ආර්ථික විද්‍යාව තුළ හඳුනාගත්ත මොඩලයකුත් නැත්තා රට අයාලේ යාම කාටවත් නවත්තන්න පුළුවන්ද? ඒ හින්දා මේ ඔක්කොම මේ හැම දෙනෙක්ම රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාගේ ආර්ථික ප්‍රතිපත්තියට විරුද්ධ වෙලා තියෙන්නේ වෙන කිසිම දෙයක් හින්දා නෙවෙයි. මේ රටේ ඔවුන්ට මේ ආර්ථික ප්‍රතිපත්තිය පරාජය කරලා බලයට ගන්න බලයට එන්න පුළුවන්ද කියලා බලන කාරණාව තුළ. ඉතින් මම කවදාවත් දැකලා නැහැ ආර්ථික මොඩලයක් නැති ආර්ථික විද්‍යාව තුළ මොකද්ද මේ ආර්ථික මොඩල් එක කියලා කියන්න බැරි කණ්ඩායම කොහොමද රාජ්‍ය බලයක් ඉල්ලන්නේ කියලා. ඒ හින්දා මේවා ගැන මේ රටේ ජනතාව කල්පනාකාරී වෙයි. මං හිතන්නේ තව තවත් සාකච්ඡා තිබ්බොත් සමගි ජන බලවේගයේ ජනතා විමුක්ති පෙරමුණේ සාකච්ඡාව පැවැත්වුණොත් මං හිතනවා ජනතාවට තවදුරටත් මේ යථාර්ථය පිළිබඳව අවබෝධයක් කරගන්න පුළුවන් වෙයි. යථාර්ථය පිළිබඳව අවබෝධයක් කරන්න පුළුවන් වෙයි. ඒ හින්දා මේ දේශපාලනය කරලා දේශපාලන පක්ෂ ශක්තිමත් කරලා දේශපාලන වශයෙන් Tamanට වාසිද අවාසිද කියලා අද තීන්දුව తీරන ගන්න බෑ. ඒ හින්දා අපි විශ්වාස කරනෝ මේ රට අද නිවැරදි ආර්ථික ගමනකට ඇවිල්ලා තියෙනවා. ඒ ආපු ආර්ථික ගමන අසීරුයි. ඒ කියන ආර්ථික ගමන අසීරුයි. ඒ වගේම මේ අසීරු කාලයේ බොහෝ අසීරුකම් අපි යම් තාක් දුරකට මේ වෙනකොට සමනය කරලා තියෙනවා. හැබැයි තව සමනය කරන්න ඕන කාරණා තියෙනවා. අපි මේ ආර්ථික පරිවර්තන බණ්ඩ තුල කියනවා මේ රට සම්පූර්ණයෙන්ම ස්ථාවර වෙලා සාමාන්‍ය මතට පත් වෙන්නේ මේ අපි කියන වාර්ෂිකව 10% ආර්ථික වර්ධන වේගය අරගන්න අවශ්‍ය වැඩපිළිවෙල ක්‍රියාත්මක වෙද්දී. ඒකට තව මාස 18ක විතර කාලයක් ගත වෙනවා. ඒක අපි හංගලා කතා කරන්න ඕනේ නැහැ. අපි මේ ගත්ත ස්ථාවරත්වය දේශපාලන කෝණයෙන් බලලා Tamanta දේශපාලන වශයෙන් වාසිද අවාසිද කියලා බලලා රජය හෝ ජනාධිපතිතුමා හෝ කිසිම අවස්ථාවක වෙනස් කරන්න සූදානම් වෙන්නේ නැහැ. මොකද ඒක වෙනස් කරොත් මම අර කියපු වෙනස්කම් යෝජනා කරන දේශපාලන කණ්ඩායම් වල ඒ රටට සිදු කරන පාප කර්මයට අපිටත් කොටස්කරුවන් බවට පත් වෙන්න වෙනවා. ඒ හින්දා මේ පිළිබඳ ජනතාව ඉතාම අවබෝධයෙන් ඉන්න මේක දේශපාලන වශයෙන් මම කරන අදහස් ප්‍රකාශ කිරීමක් නෙවෙයි. මේක අරමුණු සහගත ඉලක්ක සහගත යන ගමන කොහොමද බාධා කරන්න උත්සාහ කරන්නේ? මේ අවිනිශ්චිතභාවය රට තුළ නිර්මාණය කරාම මොකද වෙන්නේ? මේ අවිනිශ්චිතභාවය රට තුළ නිර්මාණය කරාම මොකද වෙන්නේ? ඒ අවිනිශ්චිතභාවයේ විඳිතය බවට පත් වෙන්නේ මේ රටේ මහජනතාව. දේශපාලන අස්ථාවර භාවයක් ගැන මත ප්‍රකාශ කරද්දී, ඒ වගේම නැති ඡන්දයක් පිළිබඳ මත ප්‍රකාශ කරද්දී, ජනාධිපතිවරණයකට රජයේ සූදානම් වෙද්දී වෙන දේවල් තියෙනවා කියලා ජනතාව නොමග යවද්දී මොකද වෙන්නේ? අපේ රට පිළිබඳ ආර්ථික මේ ගොඩනැගිච්ච ආර්ථික විශ්වාසය බිඳවැටෙනවා. මේ ආර්ථික වශයෙන් තියෙන විශ්වාසය බිඳවැටුණාම මොකද වෙන්නේ? අපේ රටේ අහිංසක දුප්පත්ම ජනතාවට බලපාන ජීවන වියදමට බලපානවා. මොකද අපේ රටේ විදේශ විනිමය අනුපාතයට ඍජු බලපෑමක් සිදු වෙනවා මේ අවිනිශ්චිතභාවය. ඒ හින්දා මේ අවිනිශ්චිතභාවය ඇති කිරීමට උත්සාහ කරන අයත් අර ආර්ථික අර්බුදයක් තුළ දේශපාලන වශයෙන් ඉස්සරහට යන්න කටයුතු කරන අය කියන එකත් ප්‍රකාශ කරන්න ඕනේ. ඒ වගේම ගරු මූලාසන අනුර මන්ත්‍රීතුමනි, අපේ රටේ ණය ප්‍රතිහෝගතකරණය සම්බන්ධයෙන් අපේ ණය හිමියන් විශාල විශ්වාසයක් මේ රජයේ වැඩපිළිවෙල පිළිබඳව තබලා තියෙනවා. ඒක ඉතාම විනිවිදභාවයකින් අපි රජයක් හැටියට කටයුතු කරලා තියෙනවා. රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා මූලදී දීපු පොරොන්දුව සමානාත්මතාවය සහ විනිවිදභාවයකින් කටයුතු කිරීම ඒ ආකාරයටම දශමයක් වෙනස් නොකර රජය ආරක්ෂා කරලා තියෙනවා. අපි ද්විපාර්ශ්වික ණය හිමියන් සමග අපේ සාකච්ඡා ඉස්සරහට අරගෙන යනවා. අපි ප්‍රතිපත්තිමය වශයෙන් ණය ප්‍රතිහෝගතකරණයට එකඟ වෙලා තියෙනවා අපේ ද්විපාර්ශ්වික ණය හිමියන් එක්ක. ඒ කියන්නේ නිල ණය හිමියන්ගේ කමිටුව ජපානය ප්‍රංශය ඒ වගේම ඉන්දියාව සම සභාපතිත්වය දරන ඊළඟට චීනය OCC එකෙන් එළියේ අපි මේ ප්‍රතිපත්තිමය එකඟතාවයකට ඇවිල්ලා තියෙනවා. අපි ඉදිරියේදී මේ ප්‍රතිපත්තිමය එකඟතා අවබෝධතා ගිවිසුම් බවට පරිවර්තනය කරනවා. අපි බලාපොරොත්තු වෙන්නේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල අපේ දෙවැනි සමාලෝචනය ඔවුන්ගේ විධායක මණ්ඩලයට ඉදිරිපත් කරන අවස්ථාව වෙද්දී ඔවුන් බලාපොරොත්තු වන මේ අවබෝධතාව ගිවිසුම් අපිට එළමෙන්න පුළුවන් වේවි කියලා
විනාඩි දෙක කාලයක්
අපිට ඒ අවබෝධතාව ගිවිසුම් වලට එළමෙන්න පුළුවන් කියන විශ්වාසයෙන් තමයි රජය කටයුතු කරන්නේ. ඒ අවශ්‍ය සාකච්ඡා ඒ අනුව තමයි සිදු වෙමින් පවතින්නේ. ඊළඟට අපි අපේ කමර්ෂල් ඩෙට් ඩෙටර්ස්ත් එක්ක වාණිජමය නාහිමියන් එක්ක ඉතාම සාර්ථකව මේ සාකච්ඡාවට අරගෙන යනවා. ඊළඟට අපේ ඉතාම වැදගත් වෙනවා කොහොමද අපි බැඳුම් කර හිමියන් එක්ක මේ ණය ප්‍රතිහුගත කරන එකට එන්නේ. මේ පාර්ලිමේන්තුවේ අදහස් දක්වීම සිදු වෙච්ච ආකාරය පිළිබඳ මගේ එකඟතාවයක් නැහැ. ඒ පිළිබඳව ඒ කියපු කාරණා කිසිම සත්‍යතාවයක් නැහැ ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි. මොකද සාකච්ඡා යන අතරතුර මේ ආකාරයට ප්‍රතිහුගත කරන්නේ පිළිබඳව පදනම් විරහිත අදහස් ප්‍රකාශ කිරීමත් මේ ප්‍රතිయోగත කරණය ව්‍යංගයකින් තවදුරටත් ප්‍රමාද කරන්න දරන උත්සාහයක්. තවදුරටත් ප්‍රමාද කරන්න දරන උත්සාහයක්. බැඳුම් කර හිමියන්ටත් මේ ප්‍රතිయోగත කරණය අවසන් කිරීමේ දැඩි අවශ්‍යතාවයක් එක්ක තමයි ඔවුන් අපේ උපදේශකයන් සහ රජයත් එක්ක කටයුතු කරන්නේ. මහ බැංකුව සහ මුදල් අමාත්‍යාංශයත් එක්ක. එතනදී අපි විනීතභාවය ආරක්ෂා කරලා තියෙනවා. හැබැයි එතනත් මම අර කියපු ස්පෙකියුලේෂන්ස් ගෙනල්ලා අවිනිශ්චිතතාවයන් ගෙනල්ලා සැකයන් නිර්මාණය කරලා උත්සාහයක් දරනවා. ඒ එන්න තියෙන එකඟතා පුළුවන්ද තවදුරටත් ප්‍රමාද කරන්න කියලා. හැබැයි රජයක් අදිෂ්ඨානයක් එක්ක පිළිගැනීමක් එක්ක වගකීමක් එක්ක විශ්වාසයක් එක්ක කටයුතු කරනවා. ඒ හින්දා ආර්ථිකමය වශයෙන් නැවත කිසිම අවස්ථාවක ශ්‍රී ලංකාව මේ නීති අනුමත කර ගැනීමත් සමගම එවගේම මේ සිදු කරපු සංස්කරණ ඉදිරියට ගෙන යාම තුළ කිසිම අවස්ථාවක ආර්ථික අර්බුදයකට ගමන් කිරීමේ ඉඩක් නැහැ කියන එක ඉතාම විශ්වාසයෙන් ප්‍රකාශ කරමින් මම නිහඬ වෙනවා. ඔබතුමා කාලය ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙමි.
Honorable Mano Ganeshan, you have 6 minutes.
පේ සයා නැමැතුමාගේ කතාවට අවුම් කන් දීගෙන හිටියම මම එකක් කියන්න ඕන. ඔබතුමා කතා කරන්නේ දැන් ආණ්ඩුවේ පොට්ටුවේ මේ රනිල් වික්‍රමසිංහ මහතාගේ කණ්ඩායමද නැත්නම් අනිත් කණ්ඩායම කියලා දන්නේ නැහැ. ප්‍රශ්නේ උත්තර දෙන්න එපා. කම කමන්න පොඩකින් ඉන්නකෝ. හරි කමන්න පොඩකින් ඉන්නකෝ. හැබැයි මම කියන්න කැමති මොකද මේ දැන් ණය ප්‍රතිවිකරීම වේවා. නැත්නම් ආණ්ඩුවේ ආයත ප්‍රතිවිකරීම වේවා. නැත්නම් පොඩක් පොඩකින් මේ ඉන්නකෝ. ඉතින් වේවා. නැත්නම් මේ IMF සමග කියලා සාකච්ඡා කිරීමේ වේවා. හැමදාම අපි කියපු දේ අපේ ප්‍රතිපත්තිය ඒක. හැමදාම එතන ඉඳගෙන නැහැ පොට්ටුවේ පොට්ටුවේ අම්බ්‍රල්ලා යට ඉන්න කණ්ඩායම තමයි දේශපාලන කරේ හැමදාම. පිටිපසරංගියේ දැන් හරි ඔගොල්ලන් ඇත්ත තේරුම් අරගෙන එතනට ආව නම් ඒක සතුරු වෙනවා. නමුත් කෙසේ වුණත් මේ දැන් මේක මේ ආර්ථික ප්‍රතිපත්ති පිළිබඳව සජබගේ අපේ සන්දානේ නැත්තම් මේ බොදු ප්‍රතිපත්ති සම්බන්ධව මෙතන කතාව පවත්තර වැඩක් වෙන්නේ නැහැ. මම යෝජනා කරන ඔබතුමාලා කණ්ඩායමත් අපේ කණ්ඩායමක සාක සංවාද කරන්න ප්‍රසිද්ධෙන් හොඳයිනේ කරන්න ඒක. දැන් ජනතා මිත්‍රපරට සංවාද එනවනේ ඔබට එන්න සංවාද කරන්න මැතිවරණ වෙනකම් බලා ඉන්න එපා කරන්න දැන් ඒක පෙර කරන්න.
Honorable State Minister
අපි කරමු
අජේ ප්‍රතිපත්තිය සහ ඕනෑම අවස්ථාවක සාකච්ඡාවකට අපි සූදානම්. ඔබලා ඔබතුමා පිළිගන්නවා අපේ පාර්ලිමේන්තුව වර්තමානයේ ගැළපෙන ආර්ථික ප්‍රතිපත්තියකට යන්න එකඟ වෙලා තියෙනවා කියලා. අපි එකඟ වෙද්දී ඔබතුමාලා මේ ආර්ථික ප්‍රතිපත්තියට විරුද්ධ ගමනක් යන්න හදනවා. මං කියන්නේ ඒක කරන්න එපා කියලා.
Thank you.
එහෙනම් ඔබතුමා විවාදයේ සංවිධානය කරන්න අපි සූදානම්. ඒක ගැටලුවන්නේ.
මම සද්භාවයෙන් කියන්නේ මම කියන තේරෙන් අරගන්න. හැමදාම රට පිටිපසරංගිය ඕගලන් කණ්ඩායම මැදිරින කණ්ඩායම. ඔව් පිළිගන්න ඕනේ. එයාර්පෝට් එක කණ්ඩායම ඈ පොදු පෙරමුණ කණ්ඩායම පිටිපිට සරංගියේ දැන් හරි ඔයගොල්ලෝ වෙනස් වෙලා රණවීර වික්‍රමසිංහ මහත්තයාගේ නායකත්වයෙන් වැඩ කරන හොඳයි කරන්න කමන්නේ අපි අපි ඉතර ඉන්නේ ප්‍රශ්නයක් නෑ රයිට් දැන් මම කියන්න ඕන දැන් අපේ එංගලදේ සමිතරේ අවர்களே එංගල කණ්ඩි මාට උරුපට நீங்கள் வேலுகுமார் அவர்கள் நீங்கள் இந்த ராஜாங்க அமைச்சர் சேமலபெட்டி அவர்களிடம் ஒரு கேள்வி கேட்டீர்கள் அமூலமாக இன்று தோட்ட தொழிலாளர்களின் சம்பிரமதி தொடர்பாக அரசாங்க நிலைப்பாடு என்ன தொடர்பாக இந்த நிறுவனங்கள் வழக்காடு சென்றிருக்கின்றார்கள். ஆகவே இன்னும் இரண்டு மூன்று வாதங்கள் தள்ளி போக போட போகிறது. அது மூலமாக அந்த பிரச்சனை எழுப்பட போகிறது சொல்லி பொழுது அதற்கான பதிலை தராமல் ராஜாங்க அமைச்சர் சேமலபெட்டி அவர்கள் அது அரசு தலைவர்கள் எல்லாம் கூடி பேசியிருக்கிறார்கள் தொழிலாளர் கேட்கவில்லை என்று சொன்னார். பிள்ளை தொழிலாளர்கள் தெருவுக்கு வந்து போராடி வேலை செய்து நாட்டு நடுத்தர கொண்டு வர வேண்டும் என்று கேட்டுக் விரும்புகிறேன். ஆதரவு விருப்பம் என்றால் அந்த மொழிதான் புரியும் என்றால் செய்ய தராக இருக்கிறோம். நாங்கள் செய்யவில்லை என்று சந்தோஷப்படுங்கள். நீங்கள் ஒவ்வொரு கெமத்தி சந்தோஷம் வேண்டும். பத்துக்கம் ஜனதா பாட்டு ஆவேன மாவட்டம் மெம்மனாக சத்துரு வேண்டும். ඔබතුමා කියනවා එතුමා කියපන් ආගන්ටි එතුමා ඇමතිවරයා කියලා ගියා. මොකද මේ මේ රාජනායක අතර සංවාදයේ වැදී වල අතර සාකච්ඡා වල තියෙනවා රාජනායක ඉදිරිපත් වෙලා තියෙනවා. ජනතා ඉදිරිපත් කරන්නේ නැහැ කියලා වාගේ කිව්වා. ඒක වැරදි එක. අපිට ඕන නම් ජනතා පාඩ ගේන්න පුළුවන්. රට පාපඩ ගේන්න පුළුවන්. අපි කරන්නේ නැහැ. ඒ නිසා කරුණාකරලා මේ අධ්‍යයනය යන්න එපා. ඔයම නම් ප්‍රෙසිඩන්ට් කියන්නේ අපේ මාණ්ඩෝ අපි අදාගෙන ඇවිල්ලා පත්කම් ජනතාවට සාධාරණත්වය ලබා දෙන්නම්. එහෙම කියන්න බැරි නම් බෑ කියලා ඉවත් වෙන්න එක එච්චර කියන්න තියෙන්නේ. இங்கே எங்களது சபத்தலைவர்களே இன்றைய விவாதத்தின் தலைப்பிலிருந்து சில ஒரு சிறிது விலகி செல்ல விரும்புகிறேன். இன்று பேசிய எங்களது தமிழ் அரசு கட்சியின் பாராளுமன்ற உறுப்பினர் ஸ்ரீதரன் அவர்கள் தெளிவான முறையிலே வடகிழக்கில் வாழ்ந்து கொண்டிருக்கிற மக்களின் துன்பம் துயரம் கஷ்டம் கண்ணீர் பற்றியெல்லாம் விழாவாரியாக சொன்னார். அவரது கருத்துக்கள் அனைத்தையும் ஏற்றுக்கொள்கிறேன். அது மட்டுமல்ல, இப்பொழுது பார்த்தால் இந்த கொமமரேஷன் ஆஃப் தி வார்டு என்று சொல்வார்கள், அதாவது கொல்லப்பட்டவர்கள் இறந்து போனவர்கள் மரணித்தவர்கள் தொடர்பாக அவர்களுக்கு நினைவேந்தல் நடத்துவது என்பது கூட பிரச்சனையாக இருக்கிறது நாட்டிலே. பாருங்கள், கடந்த வாரத்தை பார்த்தால் லாஸ்ட் வீக் ஐ சோ பி வே தேர் பார்ட்டி லீடர்ஸ் இன்வைட்டட் ஃபார் டிஸ்கஷன் பை தி ஹானரபிள் ஃபாரின் மினிஸ்டர் to a discussion where he proposed and explained about us about the his proposal of the TRC act which is to be proposed to the parliament here, so the house. So he explained about us. So we vadathin podu naanga theriva konde sonnom.
Honorable member, you have 2 more minutes.
Naatile pala pala aane kulukal kondu varapattirukkira pala sattangal நிறைவேற்றப்பட்டிருக்கின்றன. இருந்தாலும் கூட தேசிய பிரச்சனை சரியான தீர்வு வரவில்லை, நியாயம் கிடைக்கவில்லை, நிம்மதி வரவில்லை நன்றாக தெரியும். ஆகவே முதலிலே அந்த யுத்தத்தை நடத்திய மஹிந்த ராஜபக்ச காலத்திலே வந்திருக்கக்கூடிய ஒரு கட்டுக்கண்ட பாடங்கள் ஆணைக்குழு ஒன்று இருக்கின்றது. அந்த ஆணைக்குழு பல ஆணைக்குழுக்களே ஒன்று. அந்த ஆணைக்குழுவின் தீர்மானங்களை பிரேரணைகளை நாங்கள் ஏற்றுக்கொள்ளாவிட்டாலும் கூட அதையாவது நீங்கள் அமல்படுத்தி ஆரம்பிங்கள்னு சொன்னோம். அது நடந்த மாதிரி இல்லை. அது மட்டுமல்ல, 13 திருத்தம் என்பது அரசு தீர்வை பொறுத்தவரையிலே முழுமையான தீர்வு அல்ல, தமிழ்நாடு ஏற்றுக்கொள்ளக்கூடிய தீர்வு அல்ல. இருந்தாலும் கூட அதை கூட இன்னமும் கூட நாட்டிலே அமலாக்குவதற்கு யார் தயாராக இல்லை, அது உண்மை. அது அதுதான் ஸ்ரீதரன் சொன்னார். அது கூட தயாராக இல்லை யாருமே. அது மட்டுமல்ல, இப்பொழுது மகாண சபைகள் இல்லாத காரணத்தினாலே மகாண சபைகளுக்கு அதிகாரங்கள் குறிப்பாக கல்வித்துறையிலே சுகாதாரத்துறையில் இருந்த அதிகாரங்கள் எல்லாம் படிப்படியாக மத்திய அரசு பிடிக்கப்பட்டு வருகின்றன. பிடிக்கப்பட்டு வெறும் கால் டப்பா தான் இருக்கிறது. மகாண சபையில் எதுவுமே கிடையாது. அப்படி இருக்கிறது. அப்படியான அதிகாரத்தை அதிகாரத்தை மத்திய அரசாங்கம் தேச அதிகாரம் பயன்படுத்திக் கொண்டிருக்கிறது. ஆகவே அரசு தீர்வும் இல்லை, பொறுப்பு குரலும் இல்லை, எதுவுமே இல்லை என்றுதான் இருக்கிறது. ஆகவே கடைசியில் பார்த்தால் இருந்து போன மக்களுக்காக நினைவேந்து நடத்தி செய்வதற்கு கூட அதிகாரம் இல்லாமல் இருக்கிறது. அது சம்பந்தமாக நான் His Excellency the President, the other day, this very same day, when the police raided a household at, in Trincomalee, in Sampur area, where they went, the raid was in the, into private house, and tried to arrest certain women who were commemorating the war date. So President told me, I'm thankful to the President for coming on the line, but President told me, no, those very people, those women, confronted the police. That is what they are saying. I asked the President, Mr. President, first of all, why should the police go there? Why should the police go there? Because LTD is a banned organization. He said, they were not symbolizing producing any such LTD symbols there. So they have been privately celebrating, privately commemorating. So why should police go there? There was no answer. So this is
avasan karam
garmanthu nadu nilamai irukirathu. Agave
garmanthu avasan
karam endradhu naan 2009 uttamudhu kalagadhil irundhu kondirukiren nenikiren. Agave indai nambikketra nilamaiyil nadu irukiratha than naanum solgiren. Sridharan sonnar ellarum solgiren vadakkilum seri malayathilum seri kilakkilum seri appadi than irukiren endru nenikiren. Adhu than
debate. Daval, can we take the lunch hour for the debate? By acclamation we can, no, but by acclamation, by both sides agree. No, put it to the house, sir.
Sabha
ekangai. No, can I put it to the house?
Yeah.
Huh?
Then can continue.
By, you can approve anything by putting to the house.
Who is the next speaker? Honorable